એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે છે ને એક એવી દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જે અદૃશ્ય છે પણ આપણા અસ્તિત્વ માટે અનિવાર્ય છે. વાત કરવી છે બેક્ટેરિયાની, એ સૂક્ષ્મ જીવોની જે આપણા શરીરમાં, આપણી આસપાસ, અરે બધે જ છે. સામાન્ય રીતે તો આપણે એમને દુશ્મન માનીએ છીએ, નહીં?
હા, મોટા ભાગે તો એવું જ હોય છે.
પણ શું તમે જાણો છો કે આપણા શરીરમાં આપણા પોતાના કોષો કરતાં પણ વધુ સંખ્યામાં બેક્ટેરિયા વસે છે?
બિલકુલ, અને આ આંકડો જામ ચોંકાવનારો છે, ખરું ને? અને આ જટિલ દુનિયાને સમજવા માટે આપણે આજે સેબેસ્ટિયન જીબી એમિસના પુસ્તકોનો આધાર લઈ રહ્યા છીએ.
અચ્છા.
ખાસ કરીને બેક્ટેરિયા, એસેન્શિયલ લાઈફ, એન્ટીબાયોટિક ક્રાઇસિસ અને પેલું બીજું બેક્ટેરિયા અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એમના સારાંશ પરથી આપણે વાત કરીશું. પ્રોફેસર એમિસ આપણને બેક્ટેરિયાની અદ્ભુત સૃષ્ટિ અને એની સાથે જોડાયેલો એક મોટો વૈશ્વિક પડકાર છે ને,
પેલું એન્ટીબાયોટિક વાળો,
હા એ જ એન્ટીબાયોટિક પ્રતિકાર, એના વિશે ઊંડી અને સંતુલિત સમજ આપે છે.
તો આ વિશે આજે આટલો બધો મહત્વનો કેમ બની ગયો છે? એક તો તમે જે કહ્યું એમ, એન્ટીબાયોટિક દવાઓ સામે બેક્ટેરિયાની જે શક્તિ વધી રહી છે ને,
રેઝિસ્ટન્સ
એ ભયજનક રીતે વધી રહ્યું છે, એટલે આધુનિક મેડિકલ સાયન્સ માટે તો આ એક મોટો પડકાર છે જ.
બરાબર.
અને બીજું, આપણા શરીરની અંદર જે રહે છે પેલા સારા બેક્ટેરિયા, શું કહેવાય એને,
માઇક્રોબાયોમ,
હા માઇક્રોબાયોમ, તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલા જરૂરી છે તે હવે આપણે વધુને વધુ સમજી રહ્યા છીએ. અને ત્રીજું, બેક્ટેરિયા તો પૃથ્વી પર જીવનના આમ પાયાના સ્વરૂપો છે.
ચાલો લેખક વિશે થોડી વાત કરીએ તો.
હા,
પ્રોફેસર સેબેસ્ટિયન જીબી એમિસ.
હા, કોણ છે?
એ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના મેડિકલ સ્કૂલમાં માઇક્રોબાયલ કીમોથેરેપીના એમિરિટસ પ્રોફેસર છે. એમનું નામ છે ને એન્ટીબાયોટિક પ્રતિકાર અને બેક્ટેરિયલ જેનેટિક્સ,
એટલે બેક્ટેરિયાનું જનીનશાસ્ત્ર.
હા બરાબર. એના અભ્યાસમાં દુનિયાના ટોચના નિષ્ણાતોમાં ગણાય છે. 400થી વધુ સંશોધન પત્રો એમના નામે છે.
ઓહો, 400થી વધુ, એટલે એમની પાસે જ્ઞાનનો ભંડાર છે એમ કહી શકાય. પણ એમના દૃષ્ટિકોણમાં એવું શું ખાસ છે જે આપણને આ વિષય સમજવામાં મદદ કરે?
જુઓ, એમની ખાસિયત એ છે કે એ ખાલી લેબોરેટરીમાં જ સંશોધન નથી કરતા.
હા,
પણ પેલું ક્લિનિકલ માઇક્રોબાયોલોજી છે ને,
એટલે હોસ્પિટલમાં દર્દીઓ પર શું અસર થાય,
બરાબર, એ પણ સમજે છે. એટલે મૂળભૂત વિજ્ઞાન અને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ, આ બંને વચ્ચેનો જે સેતુ છે એ તેઓ પુરાવી શકે છે. અને પાછું આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાઓના સલાહકાર તરીકેનો અનુભવ પણ છે,
એટલે નીતિ વિષયક સમજ પણ ખરી.
હા, અને સૌથી અગત્યનું, આ બધું જટિલ જ્ઞાન છે ને એ સામાન્ય માણસ સમજી શકે એમ રજૂ કરવાની એમની ક્ષમતા ગજબની છે.
ઓકે, તો ચાલો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. મુખ્ય વિચાર શું છે? શું એમ કહી શકાય કે બેક્ટેરિયા વિશે આપણી સમજ જ અધૂરી છે?
બરાબર પકડ્યું તમે. પુસ્તકનો મુખ્ય સૂર એ જ છે કે ભાઈ, બેક્ટેરિયા માત્ર રોગ ફેલાવતા જંતુઓ નથી, હકીકતમાં એ તો પૃથ્વી પરના સૌથી સફળ, વૈવિધ્યસભર અને જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ જીવ છે. એમિસ આપણી પહેલી સામાન્ય ધારણાને પડકારે છે કે ભાઈ બેક્ટેરિયા એટલે બીમારી. પુસ્તક એ મોટા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે કે આ સૂક્ષ્મ જીવો ખરેખર શું છે અને શા માટે તેઓ આપણા વર્તમાન અને ભવિષ્ય માટે આટલા અગત્યના છે.
એટલે કે આ પુસ્તક આપણને બેક્ટેરિયાનું એક સંતુલિત ચિત્ર આપે છે, એમની ફાયદાકારક ભૂમિકાઓ પણ અને સાથે સાથે એમનાથી થતા જોખમો અને પડકારો પણ, બંને બાજુ.
હા બરાબર. પુસ્તકની સફર આપણને આમ બેક્ટેરિયાના મૂળભૂત સ્વરૂપથી શરૂ કરાવે છે, પછી એમના અબોજો વર્ષના ઉત્ક્રાંતિ ઇતિહાસમાં લઈ જાય છે, એમની અકલ્પનીય વિવિધતા બતાવે છે,
પર્યાવરણમાં એમની ભૂમિકા,
હા પર્યાવરણમાં એમની અનિવાર્ય ભૂમિકાઓ, અને છેવટે માનવીઓ સાથેના એમના જટિલ સંબંધો, એમાં એમની શોધ, રોગો, એન્ટીબાયોટિક્સનો જાદુ, પછી પેલો પ્રતિકારનો ઉદય
અને આપણું માઇક્રોબાયોમ પણ,
હા આપણા પોતાના શરીરના માઇક્રોબાયોમ સુધીની વાતોનો સમાવેશ થાય છે. લેખકનો ઉદ્દેશ ખાલી માહિતી આપવાનો નથી, પણ આપણને બેક્ટેરિયા સાથે વધુ સમજદારીપૂર્વક અને સહકારથી જીવવા માટે પ્રેરવાનો છે. નાશ કરવાને બદલે સંચાલન પર ભાર છે એમનો.
ચાલો તો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ અદ્રશ્ય બહુમતીથી. શું વાત છે આમાં?
અહીં લેખક આપણને યાદ અપાવે છે કે બેક્ટેરિયા પૃથ્વી પરના સૌથી જૂના જીવન સ્વરૂપો છે, લગભગ 3.5 અબજ વર્ષ જૂના.
3.5 અબજ વર્ષ?
હા, એ અત્યંત સૂક્ષ્મ છે, પણ માટી, પાણી, હવા, ઊંડા સમુદ્રો, ગરમ ઝરણા અને હા, આપણા શરીરની અંદર પણ, બધે જ છે. કદાચ એટલે જ એમને અદ્રશ્ય બહુમતી કયા છે. શરૂઆતમાં મેં કહ્યું હતું ને, આપણા શરીરમાં એમની સંખ્યા આપણા કોષો કરતાં પણ વધુ છે.
આ તો ખરેખર અદ્ભુત વાત છે. અને પેલું કે પૃથ્વી પર ઓક્સિજન ભરવામાં એમનો મોટો ફાળો હતો, જેનાથી આપણા જેવા જટિલ જીવો વિકસી શક્યા. પુસ્તકમાં એ પણ ઉલ્લેખ છે કે બેક્ટેરિયા પ્રોકેરિયોટ્સ છે, જ્યારે બાકીના બધા જીવો યુકેરિયોટ્સ. આ તફાવત કેમ મહત્વનો છે?
આ મૂળભૂત તફાવત છે ને, એ ખૂબ જ મહત્વનો છે. જુઓ, પ્રોકેરિયોટિક કોષો એટલે કે બેક્ટેરિયા, એમની રચના યુકેરિયોટિક કોષો કરતાં ઘણી સરળ હોય છે. આપણા જેવા પ્રાણીઓ, વનસ્પતિ, ફૂગ એ બધા યુકેરિયોટિક.
હા,
દાખલા તરીકે બેક્ટેરિયામાં પેલું કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ નથી હોતું. અને આ જ તફાવતને કારણે શું થાય કે મોટાભાગની એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયાના કોષોને નુકસાન પહોંચાડી શકે, પણ આપણા શરીરના કોષોને નહીં. એટલે જ એન્ટીબાયોટિક્સ મેજિક બુલેટ બની શકી.
અચ્છા, સમજાયું. હવે આગળનો વિભાગ છે બેક્ટેરિયલ બ્લુપ્રિન્ટ. આમાં એમની રચનાની વાત હશે, બરાબર ને?
હા, અહીં બેક્ટેરિયલ કોષોની મુખ્ય રચનાઓ છે, જેમ કે કોષ દિવાલ, પેલી સેલ વોલ,
જેના પર એન્ટીબાયોટિક્સ અસર કરે છે.
હા, ઘણી એન્ટીબાયોટિક્સનું નિશાન એ જ હોય છે. પછી કોષ પટલ, મેમ્બ્રેન, અને અંદર રહેલું આનુવંશિક દ્રવ્ય, ન્યુક્લિયોઇડ. એમની આ સાદગી જ એમની ઝડપી વૃદ્ધિ અને અનુકૂલન ક્ષમતાનું રહસ્ય છે, એમ કહી શકાય.
અહીં ગ્રામ સ્ટેન ટેકનિકનો પણ ઉલ્લેખ છે. મેં સાંભળ્યું છે કે આ ટેસ્ટ ડોક્ટરો માટે બહુ ઉપયોગી છે, કેમ?
ગ્રામ સ્ટેન એક આમ તો સરળ પણ બહુ શક્તિશાળી ટેકનિક છે. એ શું કરે કે બેક્ટેરિયાની કોષ દિવાલની રચનાના આધારે એમને બે મુખ્ય જૂથોમાં વહેંચી નાખે, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ.
અચ્છા,
આ જાણકારી ડોક્ટરને એ સમજવામાં મદદ કરે છે કે ભાઈ કયા પ્રકારનો ચેપ છે અને કઈ એન્ટીબાયોટિક વધુ અસરકારક રહેશે. આ સિવાય પેલી હલનચલન માટેની ફ્લેજેલા અને ચોંટવા માટેની પીલી જેવી રચનાઓનો પણ ઉલ્લેખ છે.
હવે વાત કરીએ જીવનની ઝડપી ગલીની. આ નામ પરથી તો લાગે છે કે આ વિભાગ બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ અને એમની લાઇફસ્ટાઇલ વિશે હશે.
બરાબર. બેક્ટેરિયા બાઇનરી ફિશન નામની પ્રક્રિયાથી એટલી ઝડપથી વિભાજન પામે છે કે અમુક તો દર 20 મિનિટે ડબલ થઈ જાય.
20 મિનિટમાં ડબલ?
હા, અને એમની ચયાપચયની ક્રિયાઓ પણ અતિ વિવિધ છે. પણ અહીં સૌથી ક્રાંતિકારી અને સાચું કહું તો ચિંતાજનક ખ્યાલ આવે છે, હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર, HGT.
હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર એટલે આડું જનીન સ્થાનાંતરણ. એનો શું મતલબ?
એનો મતલબ એ કે બેક્ટેરિયા ખાલી પોતાના સંતાનોને જનીનો નથી આપતા.
નહીં,
એ તો આસપાસના બીજા બેક્ટેરિયા સાથે પણ, ભલે ને તે અલગ જાતિના હોય, સીધા જનીનોની આપલે કરી શકે છે.
શું વાત કરો છો? કેવી રીતે?
જાણે કે એકબીજાને પેન ડ્રાઈવમાં ડેટા કોપી કરી આપતા હોય એમ. આ પ્રક્રિયા છે ને, કોન્જ્યુગેશન, ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સડક્શન, એવી જુદી જુદી રીતે થાય છે.
આ તો બહુ નવાઈની વાત. પણ આનાથી શું ફેર પડે?
આનાથી ઘણો મોટો ફેર પડે છે, ખાસ કરીને પેલી એન્ટીબાયોટિક પ્રતિકારની વાતમાં. જો એક બેક્ટેરિયમ કોઈ દવાની સામે ટકી રહેવાની શક્તિ કેળવી લે, બરાબર, તો તે આ HGT દ્વારા એ શક્તિ માટેનો જે જનીન છે એ બીજા ઘણા બેક્ટેરિયાને ફટાફટ વેચી શકે છે. અને આ જનીનો ઘણીવાર પ્લાઝમિડ્સ નામના નાના DNA અણુઓ પર હોય છે. લેખક આને શું કહે છે ખબર છે? વૈશ્વિક બેક્ટેરિયલ માહિતી નેટવર્ક.
બાપરે, જનીનોનું ઇન્ટરનેટ?
હા, આના કારણે જ પ્રતિકાર આટલી ઝડપથી ફેલાય છે.
એટલે એક જગ્યાએ પેદા થયેલો પ્રતિકાર આખી દુનિયામાં ફેલાઈ શકે છે. ઓ, આ તો ખરેખર ગંભીર બાબત છે. આ વિભાગમાં પેલું ક્વોરમ સેન્સિંગ અને બાયોફિલ્મની પણ વાત છે. એ શું છે ટૂંકમાં?
ક્વોરમ સેન્સિંગ એટલે બેક્ટેરિયાની એકબીજા સાથે વાતચીત કરવાની રીત, એમ સમજો. જ્યારે એમની સંખ્યા પૂરતી વધી જાય ને, ત્યારે એ લોકો સંકેતો મોકલીને સમૂહમાં ચોક્કસ વર્તન શરૂ કરે, જેમ કે ઝેર છોડવું,
અચ્છા.
અને બાયોફિલ્મ એટલે બેક્ટેરિયા દ્વારા બનાવાયેલી એક ચીકડી રક્ષણાત્મક પરત, જે એમને દવાઓ અને આપણી રોગ પ્રતિકારક શક્તિથી બચાવે. દાંત પર જે છારી જામે ને એ બાયોફિલ્મ જ છે.
ઓકે, હવે સમજાઈ રહ્યું છે કે આ સૂક્ષ્મ જીવો કેટલા જટિલ અને સક્ષમ છે. આગળનો વિભાગ છે ગ્રહના ઇજનેરો. આ નામ પરથી તો લાગે છે કે પર્યાવરણમાં એમની ભૂમિકા વિશે હશે.
ચોક્કસ, બેક્ટેરિયા પૃથ્વીના પર્યાવરણ માટે આમ કહીએ તો અનિવાર્ય છે. એ લોકો નાઇટ્રોજન ફિક્સેશન કરે છે,
એટલે હવામાંના નાઇટ્રોજનને જમીનમાં લાવે એ.
હા, હવામાંના નાઇટ્રોજનને છોડ ઉપયોગ કરી શકે તેવા સ્વરૂપમાં ફેરવે, જે ખેતી અને આખી જીવસૃષ્ટિનો આધાર છે. તેઓ કાર્બન, સલ્ફર અને બીજા પોષક તત્વોના ચક્રીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
અને પેલું વિઘટન પણ કરે ને મૃત જીવો અને કચરાનું, જેથી પોષક તત્વો પાછા પર્યાવરણમાં ભળે, જમીન ફળદ્રુપ બને.
બરાબર. અને પેલા કહ્યું એમ, સાયનોબેક્ટેરિયાએ અબજો વર્ષ પહેલા પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીનું વાતાવરણ ઓક્સિજનયુક્ત બનાવવામાં મદદ કરી. ટૂંકમાં, આપણે એમના વગર ટકી જ ન શકીએ.
અદ્ભુત. હવે આવીએ આપણા શરીરની અંદર, આપણી અંદરના સારા બેક્ટેરિયા. આ વિભાગ માઇક્રોબાયોમ પર છે, નહીં?
હા, માનવ માઇક્રોબાયોમ. આપણા આંતરડામાં, ત્વચા પર, મોઢામાં અબજોની સંખ્યામાં બેક્ટેરિયા વસે છે, અને એમાંથી મોટાભાગના તો આપણા મિત્રો છે.
ખરેખર? આપણા મિત્રો? શું કામ કરે છે આ સારા બેક્ટેરિયા?
ઘણા બધા કામ કરે છે. પાચનમાં મદદ કરે છે, અમુક ખોરાક જે આપણે નથી પચાવી શકતા એને તોડે છે.
ઓહ!
પછી વિટામિન કે અને B12 જેવા જરૂરી વિટામિન્સ બનાવે છે, અને સૌથી અગત્યનું, એ આપણી રોગ પ્રતિકારક શક્તિને જાણે તાલીમ આપે છે અને એને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
અને પેલા ખરાબ બેક્ટેરિયા સામે પણ લડે?
હા, એ પણ ખરું. ખરાબ બેક્ટેરિયાને જગ્યા અને ખોરાક માટે સ્પર્ધા કરીને એમને વધતા અટકાવે છે. આપણું શરીર ખરેખર એક ઇકોસિસ્ટમ છે.
પણ શું આપણી આધુનિક જીવનશૈલી, જેમ કે વધુ પડતી સ્વચ્છતા કે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ, આ સારા બેક્ટેરિયાને નુકસાન નથી પહોંચાડતી?
લેખક એ તરફ ઇશારો તો કરે છે. શક્ય છે કે એન્ટીબાયોટિક્સને વધુ પડતા ઉપયોગથી, પ્રોસેસ્ડ ખોરાકથી અને કદાચ અતિશય સ્વચ્છતાને કારણે આપણા માઇક્રોબાયોમની વિવિધતા ઘટી રહી હોય.
અને એનાથી શું થાય?
ક્ષેત્રે હજુ ઘણું સંશોધન ચાલી રહ્યું છે, એટલે ચોક્કસ કહેવું મુશ્કેલ છે.
આ તો થઈ સારા બેક્ટેરિયાની વાત, પણ ક્યારેક બેક્ટેરિયા ખરાબ બને છે, એમના વિશે શું?
હા, કેટલાક બેક્ટેરિયા રોગકારક હોય છે, પેથોજેનિક, પણ પ્રમાણમાં ઘણા ઓછા છે. ઘણા તો તકવાદી હોય છે.
તકવાદી એટલે?
એટલે કે સામાન્ય સંજોગોમાં નુકસાન ના કરે, પણ જો શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે ને તો એ હુમલો કરી શકે છે.
અચ્છા, તેઓ રોગ કેવી રીતે ફેલાવે છે?
જુદી જુદી રીતે. કેટલાક ઝેરી પદાર્થો, ટોક્સિન્સ ઉત્પન્ન કરે છે, જે શરીરના કોષોને નુકસાન પહોંચાડે. કેટલાક સીધા જ શરીરના પેશીઓમાં ઘૂસી જાય અને ત્યાં વૃદ્ધિ પામે.
અને આપણી ઇમ્યુન સિસ્ટમથી બચે?
હા, કેટલાક આપણી રોગ પ્રતિકારક શક્તિના હુમલાથી બચવા માટે ખાસ તરકીબો અપનાવે છે. આ બધી ક્ષમતાઓને વિરુલન્સ ફેક્ટર્સ કહેવાય છે, જેમ કે ઇકોલી 157 કે સાલ્મોનેલાથી ફૂડ પોઈઝનિંગ થાય, સ્ટેફાઇલોકોકસ ઓરિયસથી ચામડીના ચેપ થાય.
હા, અને આ બધા માટે જ પેલા રોબર્ટ કોચ અને લુઇસ પાસ્ચરનું કામ મહત્વનું હતું ને, જર્મ થિયરી.
બિલકુલ, એમણે જ સાબિત કર્યું કે સૂક્ષ્મ જીવો રોગનું કારણ બની શકે છે.
અને આ રોગકારક બેક્ટેરિયા સામે લડવા માટે આવી જાદુઈ ગોળી એન્ટીબાયોટિક્સ, એની શોધ ખરેખર એક ક્રાંતિ હતી, નહીં?
ચોક્કસપણે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા 1928માં પેનિસિલિનની આકસ્મિક શોધ એ તો એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. પછી 20મી સદીના મધ્યમાં તો જાણે એન્ટીબાયોટિક્સનો સુવર્ણ યુગ આવ્યો.
હા, ઘણી બધી દવાઓ શોધાઈ ત્યારે.
સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાયક્લિન, ઘણી બધી. આનાથી ન્યુમોનિયા, ટીબી, સેપ્સિસ જેવા જે જીવલેણ ગણાતા રોગો હતા એમની સારવાર શક્ય બની. મોટી સર્જરીઓ, કેન્સરની કીમોથેરાપી, અંગ પ્રત્યારોપણ, આ બધું એન્ટીબાયોટિક્સના રક્ષણ હેઠળ જ વધુ સુરક્ષિત બન્યું.
પણ આ સુવર્ણયુગ લાંબો ચાલ્યો નહીં, અને પછી સામ્રાજ્ય વળતો પ્રહાર કરે છે, એટલે કે એન્ટીબાયોટિક પ્રતિકારનો ઉદય. આ કેવી રીતે થયું?
લેખક બહુ સ્પષ્ટ કહે છે કે પ્રતિકાર એ ઉત્ક્રાંતિનું કુદરતી અને અનિવાર્ય પરિણામ છે. બેક્ટેરિયા તો અબજો વર્ષોથી પર્યાવરણમાં એકબીજા સામે લડવા માટે આવા રાસાયણિક હથિયારો બનાવતા આવ્યા છે, જેને આપણે એન્ટીબાયોટિક્સ કહીએ છીએ. અને એની સામે બચાવ પણ વિકસાવતા આવ્યા છે. જ્યારે આપણે મોટા પાયે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે આપણે અજાણતા જ એવા બેક્ટેરિયાને પસંદગી આપી દીધી જે આ દવાઓ સામે ટકી શકે.
એટલે કે આપણી દવાઓ જેમને વધુ મજબૂત બનાવી રહી છે એમ કહેવાય.
એક રીતે કહી શકાય, હા. દવાના સંપર્કમાં આવતા જે સંવેદનશીલ બેક્ટેરિયા હોય એ મરી જાય, પણ જે થોડા ઘણા પ્રતિરોધક હોય એ બચી જાય અને પછી ફટાફટ વૃદ્ધિ પામે.
અને એ પ્રતિકાર કેવી રીતે કેળવે?
જુદી જુદી રીતે. દવાને કોષમાંથી બહાર ફેંકી દે, દવાને તોડી નાખે એવા એન્ઝાઇમ બનાવે, અથવા જે લક્ષ્ય પર હુમલો કરતી હતી ને એમાં જ ફેરફાર કરી નાખે. અને સૌથી ખતરનાક વાત પેલી HGT,
પેલું જનીનોનું ઇન્ટરનેટ,
હા, જેનાથી આ પ્રતિકારના જનીનો ખૂબ ઝડપથી બીજા બેક્ટેરિયામાં ફેલાય છે.
અને આમાં માનવ દ્વારા થતા દુરુપયોગે તો પરિસ્થિતિ વધુ વણસાવી હશે, નહીં?
બિલકુલ. જરૂર ન હોય ત્યાં એન્ટીબાયોટિક લેવી, ડોક્ટરની સલાહ વગર લેવી, કોર્સ પૂરો ન કરવો, આ બધું પ્રતિકારના વિકાસને વેગ આપે છે. પણ એનાથી પણ મોટો ફાળો કદાચ પશુપાલન અને ખેતીમાં એન્ટીબાયોટિક્સના આડેધડ ઉપયોગનો છે.
ખેતીમાં કેવી રીતે?
પશુઓને રોગ ન થાય તે માટે અથવા એમની વૃદ્ધિ ઝડપી કરવા માટે મોટા પ્રમાણમાં એન્ટીબાયોટિક્સ ખવડાવવામાં આવે છે. આનાથી પ્રતિરોધક બેક્ટેરિયા પેદા થાય જે પછી ખોરાક શૃંખલા દ્વારા માણસો સુધી પહોંચી શકે છે.
ઓ બાપરે.
પરિણામે MRSA અને MDR-TB જેવા સુપર બગ્સનો ઉદ્ભવ થયો છે, જેની સામે આપણી પાસે બહુ ઓછી દવાઓ કારગર છે.
આ બધું આપણને વર્તમાન કટોકટી પર લાવે છે. અત્યારે પરિસ્થિતિ કેટલી ગંભીર છે?
પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. નવી એન્ટીબાયોટિક્સ શોધવાનું અને બનાવવાનું ખૂબ મુશ્કેલ અને ખર્ચાળ બની ગયું છે. ઘણી ફાર્મા કંપનીઓ આ ક્ષેત્રમાંથી રસ ગુમાવી રહી છે કારણ કે એમાં આર્થિક વળતર ઓછું દેખાય છે.
અને જો અસરકારક એન્ટીબાયોટિક્સ નહીં રહે તો
સામાન્ય લાગતા ચેપ પણ જીવલેણ બની શકે છે. સર્જરી, કેન્સર ટ્રીટમેન્ટ બધું જ વધુ જોખમી બની જશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO આને વૈશ્વિક સ્વાસ્થ્ય માટેના સૌથી મોટા ખતરાઓમાંનો એક ગણાવે છે.
તો શું કોઈ આશાનું કિરણ છે? પુસ્તક ભવિષ્યનું સહ અસ્તિત્વ વિશે શું કહે છે? શું કરવું જોઈએ?
હા, લેખક નિરાશાવાદી નથી. ઉકેલ માટે આમ બહુપાખીય અભિગમની જરૂર છે. પહેલું અને સૌથી મહત્વનું છે એન્ટીબાયોટિક સ્ટીવર્ડશીપ.
એટલે
કે હાલની દવાઓનો અત્યંત સમજપૂર્વક અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો. હોસ્પિટલો, ડોક્ટરો, દર્દીઓ સૌએ આમાં ભાગ ભજવવો પડશે. બીજું, વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ વિકસાવવી.
જેમ કે
ફેજ થેરાપી, જેમાં બેક્ટેરિયાનો શિકાર કરતા વાયરસનો ઉપયોગ થાય છે, અથવા એવી દવાઓ જે બેક્ટેરિયાને મારે નહીં પણ એમની રોગ ફેલાવવાની શક્તિ ઓછી કરે, એન્ટીવિરુલન્સ દવાઓ.
અને ઝડપી નિદાન પણ મદદરૂપ થઈ શકે, ખરું ને? જેથી ખબર પડે કે ચેપ બેક્ટેરિયલ છે કે વાયરલ અને કઈ દવા અસર કરશે.
ચોક્કસ. વધુ સારા અને ઝડપી નિદાન સાધનોની તાતી જરૂર છે. અને છેલ્લે, આ એક વૈશ્વિક સમસ્યા છે એટલે આંતરરાષ્ટ્રીય સહકાર અને સંસાધનોનું રોકાણ અનિવાર્ય છે. બધાએ સાથે મળીને કામ કરવું પડશે.
આખી ચર્ચા સાંભળીને કેટલાક મુખ્ય મુદ્દાઓ મનમાં એકદમ સ્પષ્ટ થાય છે. પહેલો તો એ કે બેક્ટેરિયા સારા પણ છે અને ખરાબ પણ, એમની આ દ્વૈતતા સમજવી બહુ જરૂરી છે. આપણે ત્યાં ભારતમાં સ્વચ્છતા પર ઘણો ભાર મુકાય છે, જે યોગ્ય જ છે, પણ ક્યાંક આપણે વધુ પડતી સફાઈમાં પેલા સારા બેક્ટેરિયાને પણ નુકસાન તો નથી પહોંચાડી રહ્યા ને? એ વિચારું રહ્યું.
તેની ક્ષમતા, ખાસ કરીને પેલી HGT, અકલ્પનીય છે. આ આપણને શીખવે છે કે કુદરત સામે લડવાને બદલે એની સાથે સમજદારીથી કામ લેવું જોઈએ. આપણી શક્તિશાળી દવાઓનો ઉપયોગ ખૂબ વિવેક માંગી લે છે.
ત્રીજું, તેઓ જીવનનો અદૃશ્ય પાયો છે. પર્યાવરણના ચક્રો ચલાવીને આપણને ટકાવી રાખે છે,
એટલે એમના પ્રત્યે માત્ર ભય નહીં પણ થોડો આદરભાવ કેળવવો જોઈએ.
ચોથું, અને કદાચ સૌથી તાકીદનો સંદેશ, એન્ટીબાયોટિક દુરુપયોગના ગંભીર પરિણામોનો છે. આ ખાલી ડોક્ટરોની ચિંતા નથી, આ આપણા સૌના સ્વાસ્થ્ય અને ભવિષ્યનો સવાલ છે. આપણે રોજિંદા જીવનમાં ડોક્ટર પાસે જતી વખતે જવાબદાર બનવું પડશે.
અને પાંચમું, આ બધું સમજવા માટે વૈજ્ઞાનિક સાક્ષરતા કેટલી જરૂરી છે. ખોટી માન્યતાઓ અને અફવાઓથી દૂર રહીને સાચી માહિતીના આધારે નિર્ણય લેવાની ક્ષમતા કેળવવી પડશે.
લેખકના પુસ્તકોમાં કેટલાક વાક્યો એવા છે જે આખા વિચારને બહુ સરસ રીતે, ધારદાર રીતે રજૂ કરે છે. યાદ રહી જાય એવા.
હા, જેમ કે પેલું, બેક્ટેરિયા જીવનના દુશ્મન નથી, તેઓ જીવનના સક્ષમ કરતા છે. આ સીધું જ આપણી પેલી પૂર્વગ્રહયુક્ત વિચારસરણી પર પ્રહાર કરે છે.
અને આ સાંભળો, દર વખતે જ્યારે આપણે એન્ટીબાયોટિક લઈએ છીએ ત્યારે આપણે બેક્ટેરિયલ ઉત્ક્રાંતિમાં વૈશ્વિક પ્રયોગ કરી રહ્યા છીએ. આ આપણી વ્યક્તિગત ક્રિયાની કેવી વૈશ્વિક અસર થાય છે અને આપણી જવાબદારી શું છે એનું ભાન કરાવે છે.
આ વાક્ય તો ચેતવણી જેવું લાગે છે. એન્ટીબાયોટિક્સનો યુગ કદાચ સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ બેક્ટેરિયાનો યુગ શાશ્વત છે. એ બતાવે છે કે આપણે કુદરતની શક્તિને ઓછી આંકવી ન જોઈએ, એ હંમેશા રહેશે.
HGT-ની ઝડપ સમજાવતું રૂપક, બેક્ટેરિયા વૈશ્વિક જનીનોનો ઇન્ટરનેટ ચલાવે છે. કેવી રીતે માહિતી એટલે કે પ્રતિકાર ફેલાય છે.
અને છેલ્લે આ વિશેનું મહત્વ સમજાવતું વાક્ય, બેક્ટેરિયાને સમજવું એ માત્ર રોગને સમજવું નથી, તે જીવનને જ સમજવું છે. ખૂબ ઊંડી વાત છે આ.
તો આ બધું જ્ઞાન આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે વાપરી શકીએ? થોડી વ્યવહારુ વાતો કરીએ. ચલો,
પાસે એન્ટીબાયોટિકનો ખોટો આગ્રહ ન રાખીએ.
બરાબર, વાયરસ પર એ કામ જ નથી કરતી.
અને જો ડોક્ટર લખી આપે તો કોર્સ પૂરો કરવો, વચમાં બંધ નહીં કરવાનો. શું કહો છો?
બિલકુલ સાચી વાત. બીજું, આપણા સારા બેક્ટેરિયાને ખુશ રાખીએ, વધુ ફાઇબરવાળો ખોરાક ખાઈએ, શાકભાજી, ફળો, આખા અનાજ, કઠોળ, દહીં જેવા પ્રોબાયોટિક્સ અને ફાઇબર જેવા પ્રીબાયોટિક્સ પણ મદદ કરી શકે.
અને સ્વચ્છતાનો શું?
ઘરની સ્વચ્છતા જરૂરી છે, પણ દરેક વસ્તુ માટે પેલા એન્ટીબેક્ટેરિયલ સાબુ કે સ્પ્રે વાપરવાની જરૂર નથી. મોટાભાગે સાદા સાબુ પાણીથી હાથ ધોવા પૂરતા છે.
અને જાણકાર દર્દી બનવું પણ એટલું જ જરૂરી છે. ડોક્ટરને પૂછી શકીએ કે એન્ટીબાયોટિક ખરેખર જરૂરી છે, કોઈ બીજો વિકલ્પ છે?
હા, જરૂર પૂછવું જોઈએ. અને ગ્રાહક તરીકે પણ આપણે પસંદગી કરી શકીએ, જેમ કે એવા ખોરાક ઉત્પાદનો પસંદ કરીએ જેમાં બિનજરૂરી એન્ટીબાયોટિકનો ઉપયોગ ન થયો હોય. જો એવી માહિતી મળે તો નાના નાના પગલાં પણ મોટો ફેર લાવી શકે છે.
અને સામાજિક સ્તરે?
સામાજિક સ્તરે હોસ્પિટલો અને ખેતીમાં એન્ટીબાયોટિકના યોગ્ય ઉપયોગ માટેની જે નીતિઓ બને એને સમર્થન આપીએ.
આખી ચર્ચા પછી મને વ્યક્તિગત રીતે એ વાત ખૂબ સ્પર્શી ગઈ કે આપણું શરીર એકલું નથી, પણ કરોડો સૂક્ષ્મ જીવોનું ઘર છે, એક આખું ઇકોસિસ્ટમ. અને પેલું HGT દ્વારા પ્રતિકાર કેટલી ઝડપથી ફેલાય છે એ ખ્યાલ ખરેખર ચિંતાજનક લાગ્યો.
મને સૌથી વધુ પ્રભાવિત કરતો વિચાર એ છે કે આપણે બેક્ટેરિયાને માત્ર દુશ્મન તરીકે જોવાનું બંધ કરવું પડશે. તેઓ પૃથ્વીના ઇજનેરો છે, આપણા સહયાત્રી છે. એમની સાથે યુદ્ધ કરવાને બદલે સહ અસ્તિત્વ કેળવવાનો માર્ગ શોધવો પડશે. આપણો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.
તો સાર એ જ છે કે બેક્ટેરિયા જટિલ છે, મિત્ર પણ છે અને ક્યારેક શત્રુ પણ. તેમની સાથેના આપણા સંબંધને સમજદારીપૂર્વક સંચાલિત કરવો પડશે. અને એન્ટીબાયોટિક પ્રતિકારની કટોકટીને ગંભીરતાથી લઈને વ્યક્તિગત અને સામૂહિક સ્તરે જવાબદારી નિભાવવી પડશે. કદાચ સૌથી મોટો સવાલ એ છે કે આપણે બેક્ટેરિયા સાથેના આ યુદ્ધને જીતવાનો પ્રયાસ ચાલુ રાખીશું કે પછી તેમની સાથે જીવવાની કોઈ નવી વધુ ટકાઉ રીત શોધીશું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.